સાચો છે, તેથી તેણે અનુપચરિત સદભૂત એટલે જીવની પર્યાય છે અને ભેદ પડ્યો માટે વ્યવહાર. જ્ઞાન આત્માને જાણે છે અથવા જ્ઞાન તે આત્મા, એમ જે કહેવું તે વ્યવહાર છે. એમ ચાર પ્રકારના જે વ્યવહાર ભગવાને કહ્યા, એ ચારેય પ્રકારના વ્યવહારનું લક્ષ છોડી દઉં. રાગ જીવનો છે એમ ન માનવું એ છોડી દેવું, એનું લક્ષ છોડી દેવું, અભેદનું લક્ષ કરવું. અને જ્ઞાન તે આત્મા, એ અભેદનો ભેદ છે, ગુણગુણીનો ભેદ, એનો આશ્રય કરતા પણ સમ્યક દર્શન થતું નથી, માટે એનું પણ અવલંબન છોડી અભેદ ટંકોત્કીર્ણ જ્ઞાયક એક સ્વરૂપ આત્મા, એનું અવલંબન લેતા આત્માને સમ્યક દર્શન થાય છે. ભેદનું અવલંબન પણ છોડવું અને પરાશ્રિત વ્યવહાર રાગ એનું પણ અવલંબન છોડવું, એટલે કે રાગમાં આત્મબુદ્ધિ ન કરવી અને ભેદમાં ગુણગુણીનો જે ભેદ પડે ગુણ, એ ગુણમાં પણ આત્મબુદ્ધિ ન કરવી. રાગમાં આત્મબુદ્ધિ ન કરવી અને ગુણમાં પણ આત્મબુદ્ધિ ન કરવી, પણ ગુણી આખો આત્મા આનંદ ગુણનો પિંડ નાયક અભેદ તે હું છું, એમ હું પણ અભેદમાં થાપવું, ભેદમાં હું પણ ન થાપવું અને વિકાર છે એમાં પણ હું પણ ન થાપવું. કેમ કે રાગ છે તે તો આત્મા છે જ નહીં, કેમ કે એ તો અભેદનો ભેદ જ નથી, એ તો જૂઠો વ્યવહાર છે, એ તો સંયોગ છે, એ તો સંયોગ છે, વિભાવ છે. પણ આત્મા અભેદ છે વસ્તુ ગુણી, એ સમજાવવા માટે જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, અથવા જ્ઞાન આત્માને જાણે, દર્શન આત્માને દેખે, એટલો પણ અભેદમાં ભેદ કરવો એ પણ વ્યવહાર છે. તો એ ભેદનું પણ લક્ષ છોડી દેવું અને અભેદ એવા આત્માનું અવલંબન લેતા સમ્યક દર્શન થાય છે. માટે આશ્રય છોડાવવા માટે એ વ્યવહારને અભૂતાર્થ કહેવામાં આવે છે. શુદ્ધને એક જ ભૂતાર્થ હોવાથી, એટલે કે જે શુદ્ધ નહીં છે એ આત્માના અસલી સ્વરૂપને બતાવે છે. જેવું સ્વરૂપ છે અભેદ સામાન્ય ટંકોત્કીર્ણ શુદ્ધ અને પરિપૂર્ણ, એને બતાવનારું હોવાથી એ નહીં, એ જ્ઞાનનો અંશ આત્માના મૂળ અસલી સ્વભાવને બતાવે છે. તેથી તેને વિદ્યમાન સત્ય ભૂત અર્થને પ્રગટ કરે છે. જેવો આત્માનો ત્રિકાળી સ્વભાવ છે એવા સ્વભાવને પ્રગટ કરતો હોવાને કારણે તેને સત્યાર્થને ભૂતાર્થ કહેવામાં આવે છે અને એનું શ્રદ્ધાન કરવાથી સમ્યક દર્શન થાય છે. વ્યવહારનું શ્રદ્ધાન કરવાથી સમ્યક દર્શન થતું, વ્યવહાર જાણવા યોગ છે પણ અવલંબન કરવા યોગ નથી. આ વાત દ્રષ્ટાંતથી બતાવીએ છીએ. જેમ દ્રષ્ટાંત આપે, જેમ જેવી રીતે પ્રબળ કાદવ ના મળવાથી, જો કાદવ એકલો ન લેખો પણ પ્રબળ વિશેષ કાદવ ના મળવાથી, જેનો એટલે પાણીનો, સહજ એટલે સ્વાભાવિક એક નિર્મળ ભાવ, સ્વચ્છ ભાવ, તિરોભૂત એટલે આચ્છાદિત થઈ ગયો છે એવા જળનો અનુભવ કરનારા પુરુષો, એ માટીના સંગે પાણીનો જે સ્વભાવ છે એ તિરોભૂત થઈ ગયો છે, એટલે કે ત્રિકાળ પાણીનો જે સ્વચ્છ સ્વભાવ છે એ દેખાતો નથી આની આઈડમાં. પાણી મલિન થયું પર્યાયમાં, એ પર્યાયની મલિનની આઈડમાં જે પાણીનો શક્તિરૂપ સ્વભાવ નિર્મળ છે એ તિરોભૂત થઈ ગયો છે. જો નાશ થયો નથી, ઢંકાઈ ગયો છે, આચ્છાદિત થઈ ગયો છે, છે છતાં દેખાતો નથી, એનો જે નિર્મળ સ્વભાવ છે એનો નાશ ન થાય. જો નિર્મળ સ્વભાવનો નાશ થઈ જાય તો ફટકડી નાખતા નિર્મળ પર્યાય પાણી થાય નહીં, ચોખ્ખું થાય નહીં. માટે એક એક શબ્દની કિંમત છે કે જેમ પ્રબળ કાદવ ના મળવાથી, જેનો એટલે પાણીનો, સહજ એટલે સ્વાભાવિક, એક એમાં એક પણ છે અનાદિ અનંત, નિર્મળ ભાવ એટલે સ્વચ્છ ભાવ, તિરોભૂત આચ્છાદિત થઈ ગયો છે, ઢંકાઈ ગયો છે, એવા જળનો, એમ એવા જળનો એટલે મલિન પર્યાયથી પાણી નિર્મળ હોવા છતાં દેખાતું નથી, એવા જળનો અનુભવ કરનાર પુરુષો એટલે ગામડાવાળા જે પુરુષો છે, શેરીજન નથી, ગામડામાં પૂર આવે છે અને ડોળું પાણી પીએ છે અને એને એમ થાય છે કે પાણી તો ડોળ જ હોય, આખી જિંદગી એને સ્વચ્છ પાણીનો અનુભવ નથી થયો, એટલે પાણી તો ડોળ જ હોય એવો એનો અનુભવ છે. એવા પુરુષો જળ અને કાદવનો, જળ એટલે એનો સ્વભાવ નિર્મળ છે અને કાદવનો સ્વભાવ મલિન છે, એટલે નિર્મળ અને મલિન એ બે વચ્ચેનો વિવેક એટલે જુદા એટલે ભેદ જ્ઞાન નહીં કરનારા ગણાતો, જો બધાય નહીં ગણાતો હો, તેને એટલે જળ ને પાણીને મલિન જ અનુભવે છે. એના અનુભવમાં પાણી મેલું જ હોય, પાણી કોઈ દિવસ સ્વચ્છ પાણીનો એને અનુભવ કર્યો નથી એટલે કોઈ દિવસ અનુભવ નથી કર્યો એટલે શ્રદ્ધામાં નથી આવતું. અનુભવ કરે તો શ્રદ્ધામાં આવે ને, પણ અનુભવ નથી એને નિર્મળ જળનો પીધું જ નથી અને મલિન પાણી પીધા કરે છે એટલે એને મલિન જ અનુભવે છે, મલિન જ એમ. કથનચિત નિર્મળ કથનચિત મલિન એને ખબર નથી, બે પડખાની ખબર નથી એને, એક પડખાનું જ્ઞાન છે એમ, એકાંતિક મિથ્યા જ્ઞાન. પણ કેટલાક આમાં ઘણા હતું અને આમાં કેટલાક બધાય નહીં, કેટલાક થોડા પોતાના હાથથી નાખેલા. જો બીજાની પાસે તું ફટકડી નાખ એમ નથી, પોતાના હાથેથી ડોલમાં પાણી નાખ, ઓલા નાખે ફટકડી નિર્મળી ઔષધિ આવે છે, કે પોતાના હાથથી નાખેલા કતક ફળ એટલે નિર્મળી ઔષધિ મળે છે ભારતમાં, નિર્મળી ઔષધિ મળે છે ગાંધીની દુકાને, પાણીમાં નાખતા પાણી સ્પસ્તાય, આપણે ફટકડી નાખીએ ના પડવા માત્રથી, જો એ ડોળા પાણીમાં ફટકડી પડવા માત્રથી ઉપજેલા, હવે એમાં શું ઉત્પન્ન થયું કે જળ અને કાદવ એ બે જુદું પડવા માંડ્યું, મેલ નીકળવા માંડ્યો આમ ને પાણી આમ સ્વચ્છ દેખાવા માંડ્યું. જળ કાદવના વિવેકપણાથી એટલે જુદાપણાથી પોતાના પુરુષાર્થ દ્વારા આવિર્ભૂત કરવામાં આવેલા, એ પોતે પુરુષાર્થ કર્યો, એને પાણીમાં ફટકડી નાખી એ પુરુષાર્થ પોતાનો છે, એ પુરુષાર્થથી જો આવિર્ભૂત કરવામાં આવેલા, ઓલો તિરોભૂત હતો હવે આવિર્ભૂત એને પ્રગટ થવા માંડ્યું, ઓહો પાણી તો સ્વચ્છ અને નિર્મળ જ છે, આવિર્ભૂત પ્રગટ કરવામાં આવેલા સહજ એક નિર્મળ ભાવપણાને લીધે એનો પાણીનો સહજ સ્વાભાવિક એક ડોળમાં, ડોળામાં તો અનેકપણું હતું, ઘડીકમાં ઓછું ડોળું ઘડીકમાં વધારે ડોળું એમાં અનેક તારતમ્યતા ડોળમાં તો હોય, પણ પાણીનો જે મૂળ સ્વભાવ છે એ તો એક રૂપ જ હોય છે. સહજ એક નિર્મળ ભાવપણાને લીધે જો એક શબ્દ બતાવે છે ને એ ત્રિકાળી સ્વભાવનું બતાવે છે, ઓલી નિર્મળ પર્યાય પ્રગટ થાય પાણીની એમાં ઇનાધિકતા હોય, પણ નિર્મળ પર્યાય નહીં એ પાણીની શક્તિને જુએ છે એમ. દળ પાણીનો સ્વભાવ મૂળ, એક પર્યાય મલિન અને પાણીનો સ્વભાવ નિર્મળ, બસ એ દ્રવ્ય છે, ઓલી પર્યાય છે, દ્રવ્ય ને પર્યાયનું ભેદ જ્ઞાન. એક નિર્મળ ભાવપણાને લીધે, સ્વચ્છ ભાવપણાને લીધે તેને એટલે જળને નિર્મળ જ અનુભવે છે, કે પાણી તો ઓલામાં ઓલો અનુભવ તો મલિન જ અનુભવે છે, મલિન અનુભવ તો હવે જયારે ફટકડી નાખી ત્યારે પાણી સર્વથા સ્વચ્છ જ છે. કથનચિત મલિન ને કથનચિત સ્વચ્છ એમ નથી લખ્યું, નિર્મળ જ સ્વચ્છ જ પાણીનો અનુભવ કરે છે, મિક્સ ડોળ નથી અનુભવ કરતો, એકલું સ્વચ્છ પાણી પીએ છે ફટકડી નાખતા, કેમ કે ડોળનો તો અભાવ થાય છે, ડોળનો તો ક્ષય થઈ જાય છે. હા એમ આત્મા જયારે ભેદજ્ઞાન કરે છે, પ્રજ્ઞા છીણી નાખે છે, તો ડોળો જે પર્યાય મેલ છે મોહરાગ દ્વેષ એનો તો અભાવ થાય છે, એટલે નિર્મળ શુદ્ધાત્માનો અનુભવ આવે છે એમ. એમાં મિશ્ર નહીં, એમાં મિશ્ર નથી, આમ થોડુંક આ ને થોડુંક આ એમ અનુભવ ન થાય. ફટકડીની જગ્યાએ પ્રજ્ઞાછીણી, પ્રજ્ઞાછીણી એટલે અનુભવરૂપ જ્ઞાન એની પર્યાય કે ત્રિકાળ નાયકને અને રાગને જુદો પાડવાની શક્તિ અતિન્દ્રિય જ્ઞાનમાં છે. પ્રજ્ઞાછીણી બેને જુદું પાડવું છે ને, બેને જુદું પાડવું છે, કોઈ ત્રીજી વસ્તુ જોઈએ. તો ત્રીજી વસ્તુ કઈ? એક નાયક ભાવ છે ત્રિકાળ, અને એક રાગ દ્વેષ મોહના મલિન પરિણામ છે. હવે બેને જુદું પાડવું હોય, બેને જુદા પાડવાની શક્તિ નાયકમાં નથી અને નથી મલિન પર્યાયમાં. એને જુદી પાડનારી કોઈ ત્રીજી વસ્તુ, ત્રીજી વસ્તુ કઈ? કે દેશના લબ્ધિ સાંભળી, દેશના લબ્ધિ સાંભળીને કહ્યું કે તારા વર્તમાન વર્તા ઉપયોગને મલિન પર્યાયથી હટાવી લે અને અંતર સન્મુખ થઈને જ્ઞાયકને જો તો તને સહજ એક જ્ઞાયક ભાવનો દર્શન થશે. તિરોભૂત હતો એ આવિર્ભૂત થશે, દેખાતો નહોતો એ લક્ષમાં આવી જશે. તો એ જ્ઞાનની પર્યાય એને પ્રજ્ઞાછીણી કહેવામાં આવે કે જે બેને જુદા પાડે. કેમ કે બેને જુદા પાડવાની જે ક્રિયા છે એ ક્રિયા કરવાની શક્તિ પર્યાયમાં છે. બેને જુદા પાડવાની ક્રિયા કરવાની શક્તિ જ્ઞાયક નિષ્ક્રિય ભાવમાં નથી, એ તો એવો ને એવો છે બસ. એને જુદો પાડે છે જ્ઞાન અંતર્મુખ સન્મુખ થઈ, તો એ ફટકડીના સ્થાને એ જ્ઞાનની પર્યાય શુદ્ધ નહીં. સમજી ગયા? પછી શુદ્ધ નહીં ને અભેદ કરીને આત્મા પણ કહેવાય, એ પછી આવશે. પુરુષાર્થ દ્વારા આવિર્ભૂત કરવામાં આવેલા સહજ એક નિર્મળ ભાવપણાને લીધે તેને જળને નિર્મળ જ સ્વચ્છ જ અનુભવે છે. એવી રીતે એ દ્રષ્ટાંતો રચ્યો. હવે સિદ્ધાંત, એવી રીતે પ્રબળ કર્મ ના મળવાથી જેનો સહજ એક જ્ઞાયક ભાવ તિરોભૂત થઈ ગયો છે એવા આત્માનો અનુભવ કરનાર પુરુષો, આત્મા અને કર્મનો વિવેક નહીં કરનારા શું કહે છે? કે એવી રીતે પ્રબળ કર્મ ના મળવાથી, એટલે પ્રબળ ભાવ કર્મ ના મળવાથી, ભાવ કર્મ ના મળવાથી જેનો એટલે શુદ્ધાત્માનો સહજ એટલે સ્વાભાવિક એક જ્ઞાયક ભાવ, ત્રિકાળી સામાન્ય એક જ્ઞાયક ભાવ તિરોભૂત થઈ ગયો છે, ઢંકાઈ ગયો છે, આચ્છાદિત થઈ ગયો છે, દેખાતો નથી, છે ખરો એ જ્ઞાયક ભાવ, એનો અભાવ નથી થયો. સહજ એક જ્ઞાયક ભાવ જે નિર્મળ શુદ્ધ પવિત્ર ભાવ છે એ અપવિત્ર એવા પરિણામ રાગ દ્વેષ મોહના એના ઉપર દ્રષ્ટિ દેવાથી ઓલો ભાવ દેખાતો નથી. જેમ પાણીની મલિન પર્યાય એના ઉપર નજર કરવાથી પાણીનો સહજ નિર્મળ ભાવ દેખાતો નહોતો, ઢંકાઈ ગયો હતો, એમ જળ કર્મ એનું નિમિત્તપણું અને નૈમિત એક એવી મલિન પર્યાય રાગ દ્વેષ મોહની એની આઈડમાં એના ઉપર લક્ષ છે એટલે ઓલો શુદ્ધ આત્મા જણાતો નથી. જીવને એ નજર કરે છે રાગને દ્વેષને મોહને એમ જોયા કરે, ક્રોધને માનને માયાને, અને એને આત્મા પણ જોવે છે, એને આત્મા પણ જોવે છે, માને છે આત્મા એમ. એવા કે છે કે સહજ જ્ઞાયક ભાવ તિરોભૂત થઈ ગયો છે એવા આત્માનો અનુભવ કરનાર પુરુષો, આત્મા અને કર્મનો એટલે આત્મા અને આશ્રવનો, પવિત્ર પરમાત્મા અને મલિન પરિણામનો વિવેક નામ ભેદ જ્ઞાન નહીં કરનારા, જુદાઈ નહીં જાણનારા એકમેક માને છે. એક જણે આત્મા એ આત્મા જ છે, એનાથી આત્મા જુદો છે આશ્રવથી એને ખબર નથી. નહીં કરનારા વ્યવહારથી વિમોહિત હૃદયવાળાઓ, જે વ્યવહાર નહીનો વિષય જે છે રાગ દ્વેષ મોહ, એ જીવના પરિણામ છે, જીવ નથી, જીવ નથી, જીવના પરિણામ છે પણ જીવ નથી. અને એને જીવ માને છે એટલે વ્યવહારથી વિમોહિત વિશેષ કરીને મૂંડ થઈ ગયા છે, એકદમ મૂંડતા આવી ગઈ છે કે રાગદ્વેષથી જુદો કોઈ આત્મા અમને જોવામાં આવતો નથી. રાગદ્વેષ તે જીવ છે, આ સુખ દુઃખના પરિણામ તે જીવ છે, એનાથી જુદો અમને કોઈ જીવ જોવામાં આવતો નથી. એમ વ્યવહારથી વિશેષે મોહિત મૂર્છિત થઈ ગયેલા, મૂર્છાઈ ગયા છે હૃદયવાળાઓ, એટલે એ અંતઃકરણવાળાઓ, મિથ્યા જૂઠા અંતઃકરણવાળાઓ, તો તેને એટલે આત્માને જેમાં જેમાં ભાવોનું વિશ્વરૂપણું અનેકરૂપપણું પ્રગટ છે, એટલે ભાવોનું એટલે પરિણામોનું અનેકરૂપપણું એટલે ક્રોધ માન માયા લોભના અનેક પ્રકારના પરિણામ થાય છે ભિન્ન ભિન્ન, જેમાં ભાવોનું એટલે પરિણામોનું અનેકરૂપપણું પ્રગટ છે, ક્ષણમાં ક્રોધને ક્ષણમાં માનને ક્ષણિકમાં એમ થયા જ કરે છે, પ્રગટ છે એવો અનુભવે છે, એટલે જે પ્રગટ પર્યાય થાય છે એને જ આત્મા પણ અનુભવે છે. અનુભવે છે એટલે એવું સિદ્ધાંત કરે છે, એવું જ જાણે છે અને એમાં લીન થઈને આચરણ પણ એવું કરે છે, રાગમાં રત થઈ ગયું છે. તેને એટલે આત્માને જેમાં ભાવોનું એટલે પરિણામોનું ભાવકર્મનું રાગદ્વેષનું વિશ્વરૂપણું એટલે અનેકપણું પ્રગટ છે, એટલે પ્રગટ વર્તમાનમાં અનાદિકાળથી જીવને મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ પ્રગટ છે એવો અનુભવે છે. હું જાણે અશુદ્ધ છું એ અશુદ્ધનો જ અનુભવ કરે છે, હું શુદ્ધ છું એવો અનુભવ એ કરતો નથી. કેમ કે ભેદ જ્ઞાન નથી, વિવેક નથી, જુદાઈ કરતો નથી, કઈ કરતો નથી. પણ હવે કે છે ભૂતાર્થ દર્શીઓ એટલે શુદ્ધ લઈને દેખનારાઓ એટલે શુદ્ધ આત્માની સન્મુખ થઈને શુદ્ધાત્માને અનુભવ કરનારાઓ પોતાની બુદ્ધિથી નાખેલા શુદ્ધને અનુસાર પોતાના પુરુષાર્થી બુદ્ધિથી સમજી સોચીને બુદ્ધિથી નાખેલા શુદ્ધને અનુસાર એટલે શુદ્ધ નહીં એટલે આત્મ સન્મુખ થયેલી જ્ઞાનની પર્યાય એટલે આત્માનો જે અનુભવ અતિન્દ્રિય જ્ઞાન એના અનુસાર બોધ થવા માત્રથી એટલે જ્ઞાન થવા માત્રથી ઉપજેલા આત્મકર્મના વિવેકપણાથી એટલે આત્મા ભિન્ન રાગ ભિન્ન જ્ઞાન ભિન્ન રાગ ભિન્ન એમ જે પોતે પોતાના જ્ઞાન દ્વારા બે તત્વને જુદા પાડે છે વિવેકપણાથી એટલે ભેદ જ્ઞાનથી જુદા પાડવાની ક્રિયાથી પોતાના પુરુષાર્થ દ્વારા આવિર્ભૂત કરવામાં આવેલા સ્વભાવ અને સ્વભાવની સન્મુખનો પુરુષાર્થ એના દ્વારા તે રાગથી ભિન્ન આત્માને અનુભવે છે. ઉતાર દ્રષ્ટિઓ સમ્યક દ્રષ્ટિઓ એના દ્વારા આવિર્ભૂત, આવિર્ભૂત એટલે કે ભગવાન આત્મા પ્રગટ નથી થયો કે પણ ભગવાન આત્મા દ્રષ્ટિમાં નહોતો આવતો એ દેખાણો એનું નામ આવિર્ભૂત. એમ પોતાની દ્રષ્ટિમાં આત્મા આવ્યો, દ્રષ્ટિમાં દેખાતો નહોતો એ આવી ગયો, એમ દ્રષ્ટિમાં હતો ખરો પણ એના તરફ લક્ષ નહોતું, લક્ષ રાગ તરફ હતું, એટલે હું રાગી હું દ્વેષી એમ માનતો હતો. હવે રાગને ગૌણ કરી લક્ષ છોડીને ત્રિકાળ જ્ઞાનાનંદ પરમાત્મા તરફ ઉપયોગ ગયો તો ઉપયોગમાં આત્માનો અનુભવ થયો તો એને આવિર્ભૂત કર્યો, એને દ્રષ્ટિમાં આવ્યો નહોતો આવ્યો એ આવ્યો. હવે એવા કરવામાં આવેલા એક સહજ એક નાયક ભાવપણાને લીધે કે હું તો જ્ઞાનાનંદ આત્મા છું બસ. જો પર્યાય ને પર્યાય વચ્ચેનું ભેદ જ્ઞાન નથી, દ્રવ્ય ને પર્યાયનું ભેદ જ્ઞાન કરાયું. જે રાગ છે તે હું નહીં પણ પછી જે સંવરની પર્યાય થઈ તે હું એમ નહીં, જ્ઞાયક તે હું. હા, દ્રવ્ય ને પર્યાયનું ભેદ જ્ઞાન છે, પર્યાય મલિન અને દ્રવ્ય નિર્મળ એ બે વચ્ચેનું ભેદ જ્ઞાન કરતા સહજ એક નાયક ભાવપણાને લીધે તેને આત્માને જેમાં એક જ્ઞાયક ભાવ પ્રકાશમાન છે એવો અનુભવે છે. અનેકપણાનો અનુભવ ચાલ્યો ગયો અને હું એક જ્ઞાયક અનાદિ અનંત સામાન્ય ચિન્હ માત્ર જ્યોતિ છું એવો અનુભવે છે. કોણ અનુભવે છે? ભૂતાર્દશ્યો. ભૂતાર્દશ્યો એટલે આત્મ સન્મુખ થયેલું જે જ્ઞાનના પરિણામ, એના દ્વારા જ્ઞાયકને આવિર્ભાવ કર્યો, દ્રષ્ટિમાં લીધો, અનુભવમાં લીધો, એવો અનુભવે છે કે હું તો સુચ્ચિદાનંદ આત્મા અનાદિ અનંત એક છું, આ રાગાદિ ભાવ મારા નથી એમ. એમાં એ આત્મબુદ્ધિ છૂટી જાય છે. અહીં શુદ્ધ નહીં કતક ફળ ના સ્થાને છે. શુદ્ધ નહીં જે મોલી કતક ફળ કહ્યું ને, ફટકડી નાખી, એમ જે શુદ્ધ નહીં છે એટલે આત્મ સન્મુખ થયેલું જે જ્ઞાન છે એ ફટકડીના સ્થાને છે, એ પ્રજ્ઞાશીણી છે. અનુભવની પર્યાય છે એ અનુભવની પર્યાય ત્રિકાળી દ્રવ્યને અને રાગને જુદા પાડી દીધા. રાગને જુદો પાડી અને જ્ઞાયકને દ્રષ્ટિમાં લીધો, અરે હું તો જ્ઞાયક આત્મા છું એમ ઉપયોગ આત્મ સન્મુખ થયો એનું નામ શુદ્ધ રહી છે. એ કતક ફળના સ્થાને છે, ફટકડીના સ્થાને છે. તેથી જેઓ શુદ્ધ નયનો આશ્રય કરે છે એટલે શુદ્ધ નયના આના બે અર્થ થાય. શુદ્ધ નયનો આશ્રય કરે છે એટલે શુદ્ધ નય દ્વારા શુદ્ધાત્માનો આશ્રય કરે છે. તેવો જો સમ્યક એટલે સાચું સમીચીન યથાર્થ અવલોકન કરતા હોવાથી, જાણતા હોવાથી, અનુભવ કરતા હોવાથી તે સમ્યક દ્રષ્ટિ છે. પણ બીજા જેઓ અશુદ્ધ નયનો સર્વથા આશ્રય કરે છે એટલે આત્માને રાગી જાણે છે, દ્વેષી જાણે છે, મિથ્યાદ્રષ્ટિ છે એમ જાણે છે, આત્માને દુઃખી માને છે, આત્માને કર્મના બંધવાઓ માને છે, આત્માને મનુષ્ય માને છે, દેવ માને છે, એવો અશુદ્ધ નયનો સર્વથા આશ્રય કરે છે તેવો સમ્યક દ્રષ્ટિ નથી એટલે મિથ્યાદ્રષ્ટિ છે. સમ્યક દ્રષ્ટિ નથી તો મિથ્યાદ્રષ્ટિ છે. માટે કર્મથી ભિન્ન એટલે રાગથી ભિન્ન, ભાવ કર્મથી ભિન્ન આત્માના દેખનારાઓએ રાગથી ભિન્ન પડીને શુદ્ધ આત્મા છે એને દેખનારાઓએ, અનુભવ કરનારાઓએ વ્યવહાર નહીં અનુસરવા યોગ્ય નથી. એટલે આત્મા રાગી છે એમ માનવા યોગ નથી, આત્મા સ્ત્રી છે ને આત્મા પુરુષ છે એમ શ્રદ્ધા કરવા યોગ નથી, આત્મા આઠ કર્મથી બંધાયેલો છે એમ શ્રદ્ધા કરવા યોગ્ય નથી, આત્મામાં અનેક ભાવ રાગાદી થાય છે એમ શ્રદ્ધા કરવા યોગ્ય નથી, આત્મામાં આ રાગ બુદ્ધિપૂર્વક ને અભૂતિપૂર્વક છે આત્માનો છે ભાવ એ અનુસરવા યોગ્ય નથી. એને જ્ઞાન રાગને જાણે ને જ્ઞાન આત્માને જાણે એવા ભેદનું પણ અવલંબન કરવા યોગ્ય નથી. ચાર પ્રકારના જે વ્યવહાર કયા એનો પક્ષ છોડવા જેવો છે. એ ચારે પ્રકારના વ્યવહાર એનો લક્ષ અને પક્ષ છોડીને અભેદ સામાન્ય ટંકોત્કીર્ણ ભગવાન આત્મા એનું લક્ષ કરી અને એમાં લીન થતા તેને સમ્યક દર્શન થાય છે. વ્યવહાર નયનો વિષય છે પણ વ્યવહાર નયના વિષય અનુસરવાયોગ નથી, જાણવાલાયક છે પણ આદરવાલાયક નથી એમ. વ્યવહાર નયનો વિષય ખરો પણ તે એનું લક્ષ છોડવાયોગ છે એમ. માટે જેને આત્મા ને કર્મ એનું ભેદ જ્ઞાન થયું ને શુદ્ધ આત્માનો અનુભવ થયો તેવો એ વ્યવહાર નહીં અનુસરવા યોગ્ય નથી. શિષ્યનો પ્રશ્ન હતો કે વ્યવહાર નહીં પરમાર્થનો કિનારો છે તો એ વ્યવહાર નહીં કેમ અનુસરવો નહીં? તો કહે છે કે એ વ્યવહાર નહીં અનુસરવા યોગ્ય નથી કારણ કે તે આત્માના અસલી સ્વરૂપને બતાવતો નથી. અન્યથા જે નથી એને આત્મા કહે છે, જે છે એને આત્મા ન કહેતા, જે નથી આત્મા નથી અણાત્મા છે, અણાત્માને આત્મા કહે છે. વ્યવહાર નહીં અણાત્માને આત્મા કહે છે માટે તે અનુસરવા યોગ્ય નથી. એની વાત તો માનીશમાં કે ઈ સત્યાર છે માનીશમાં, અણાત્માને આત્મા કહે છે. અને શુદ્ધ નહીં છે એ આત્માને આત્મા જણાવે છે કે આ શુદ્ધ આત્મા તે સાચો છે. ભાવાર્થ અહીં વ્યવહાર નહીં ને અભૂતાર્થ અને શુદ્ધ નહીં ને ભૂતાર્થ કયો છે? સત્યાર્થ જેનો વિષય વિદ્યમાન ન હોય, અસત્યાર્થ હોય તેને અભૂતાર્થ કહે છે. એટલે શું કે ખરેખર રાગાદી જે ભાવો છે એ આત્મા નથી, છતાં એને આત્મા કહે છે, વ્યવહાર નહીં, અસત્યાર જૂઠું કથન કરે છે, તેથી તેને અભૂતાર્થ કહે છે. એટલે કે એ ભાવ જીવનો નથી, છતાં એને જીવનો કહે છે, માટે અભૂત અર્થ. અ એટલે નહીં ભૂત એટલે હોવાપણું, અર્થ એટલે ભાવ. રાગનો ભાવ આત્મામાં ન હોવાપણે છે, એમાં નથી, માટે તેને અભૂતાર્થ કહે છે. વ્યવહાર નહીં ને અભૂતાર્થ કહેવાનો આશય એવો છે કે હવે એનો આશય શું વ્યવહાર નહીં ને અભૂતાર્થ અસત્યાર્થ જૂઠો કેમ કયો, કે શુદ્ધ નહીંનો વિષય, શુદ્ધ નહીં એટલે અતિન્દ્રિય જ્ઞાન આત્માની સન્મુખ થઈને જે આત્માને જાણે તે શુદ્ધ નહીં, એનો જે વિષય અભેદ એકાકાર રૂપ નિત્ય દ્રવ્ય છે, એ જે શુદ્ધ નહીં છે એનો જે વિષય છે એ અભેદ છે. જ્ઞાન ગુણ ગુણીનો ભેદ એ પણ એનો વિષય નથી, વ્યવહાર થઈ જાય. અભેદ એટલે અનંત ગુણથી અભેદ, એકાકાર એટલે એક જ જેનું સ્વરૂપ અને એક જ જેનું રૂપ, અનાદિ અનંત, એનું બીજું ત્રીજું રૂપ કોઈ દી ન થાય. એકાકાર રૂપ પછી નિત્ય, ત્રણેય કાળ હંમેશા નિત્ય એવું દ્રવ્ય છે. અનિત્ય પર્યાય તેનો વિષય નથી, એ વ્યવહારની વિષય છે. અનિત્ય પર્યાય છે એ વ્યવહારની વિષય, જાણવા યોગ, આદરવા યોગ નહીં. તેની દ્રષ્ટિમાં એટલે શુદ્ધ નયની દ્રષ્ટિથી આત્માને જોતા ભેદ દેખાતો નથી. જો ગુણ ગુણીનો ભેદ છે ખરો, અંદરમાં જ્ઞાન દર્શન ચારિત્ર ગુણભેદ છે ખરા, પણ અભેદ ઉપર લક્ષ કરતા ગુણભેદ દેખાતો નથી. સામાન્ય સોનાને જોતા એનામાં પીડાશ ચિકાશ એવા ગુણો છે ખરા, પણ એ ગુણ ઉપર લક્ષ નથી, અભેદ ઉપર લક્ષ છે. એટલે અભેદમાં ભેદ હોવા છતાં ભેદ દેખાતો નથી, કેમ કે ભેદનું લક્ષ નથી. એમ તેની દ્રષ્ટિમાં એટલે અભેદની દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી, માટે તેની દ્રષ્ટિમાં એટલે અભેદની દ્રષ્ટિમાં ભેદ અવિદ્યમાન અસત્યાર્થ જ કેવો જોઈ. ભેદ હોવા છતાં ભેદનું લક્ષ નથી, અભેદમાં ભેદ દેખાતો નથી, માટે તેને અમે હોવા છતાં અવિદ્યમાન કહીએ છીએ, નથી એમ કહીએ છીએ, એમ અસત્યાર્થ કહીએ છીએ. એમ ન સમજવું, હવે ખુલાસો કરે છે, એમ ન સમજવું કે ભેદરૂપ કઈ વસ્તુ જ નથી. એમ કહે છે કે ભેદરૂપ કઈ વસ્તુ જ નથી, પર્યાયનો ભેદ નથી ને ગુણભેદ નથી, એમ નથી. જો એમ માનવામાં આવે તો જેમ વેદાંત મતવાળાઓ ભેદરૂપ અનિત્યને દેખી અવસ્તુ માયા સ્વરૂપ કહે છે અને સર્વવ્યાપક એક અભેદ નિત્ય શુદ્ધ બ્રહ્મને વસ્તુ કહે છે, કે જૈન દર્શન છે એ રાગને અભૂતાર્થ અને અસત્યાર્થ કહેવાનું પ્રયોજન એ છે કે એનું લક્ષ કરતા ધર્મ થતો નથી, અનુભવ થતો નથી, માટે એ હોવા છતાં પણ એને ગૌણ કરીને એને અભૂતાર્થ કહ્યો છે. એનું લક્ષ છોડાવવા અને દ્રવ્યનું લક્ષ કરાવવા એ પ્રયોજન છે, પણ છતાં સર્વથા જેમ વેદાંતમત વાળા એમ કહે છે કે આત્માના પરિણામમાં મલિનતા થતી જ નથી, ત્રણેય કાળ શુદ્ધ છે, અનાદિ અનંત, તો એમ નથી. જૈન દર્શન કહે છે કે પરિણામનો ભેદ છે ખરો, એમાં મલિનતા થાય ખરી સંસાર અવસ્થામાં, પણ એનું લક્ષ છોડવા જેવું છે, એનો આશ્રય છોડવા જેવો, એને આત્મા માનવા જેવો નથી. એમ કહે છે કે જો એમ માનવામાં આવે તો જેમ વેદાંત વાળાઓ ભેદરૂપ નીતિને દેખી અવસ્તુ માયા સ્વરૂપ કહે છે, એ તો એમ જ કહે છે કે આ તમને માયા થઈ ગઈ, આ તમને માયા છે, ખરેખર કોઈ છ દ્રવ્ય પણ નથી, પર્યાયનો ભેદ પણ નથી. એમ એ લોકો તદ્દન જ્ઞાનના જ્ઞેયમાંથી અસ્તિત્વને ઉડાડી નાખે છે. છ દ્રવ્યને માનતા નથી અને જીવના ચૌદ ગુણસ્થાનને માનતા નથી, તો કહે છે કે ભેદરૂપ અનિત્યને દેખી અવસ્તુ માયા સ્વરૂપ કહે છે. એ તો એની તમને અવસ્તુ છે, એ વસ્તુ છે જ નહીં, અને તમે એને દેખશો તો તમને માયા ઉભી થશે. અને સર્વવ્યાપક એક અભેદ નિત્ય શુદ્ધ બ્રહ્મને વસ્તુ કહે છે એવું ઠરે, અને તેથી સર્વથા એકાંત શુદ્ધ નૈના પક્ષરૂપ મિથ્યા દ્રષ્ટિનો જ પ્રસંગ આવે. જૈનમાં આવ્યા પછી તું આ ગાથા વાંચીને એકલો શુદ્ધ નૈનો વિષય શુદ્ધ આત્મા છે અને અશુદ્ધ નૈનો વિષય વ્યવહાર નૈનો વિષય રાગાદી અને ગુણભેદ પર્યાય ભેદ બિલકુલ નથી જો એમ માનીશ તો એકાંત મિથ્યાત્વનો પ્રસંગ આવશે. કેમ કે એકાંતે એવું સ્વરૂપ નથી, કથનચિત શુદ્ધ અને કથનચિત અશુદ્ધ છે એમ ચાદવાદ. એકાંત શુદ્ધનીના પક્ષરૂપ મિથ્યા દ્રષ્ટિનો પ્રસંગ આવશે. એટલે કે ભેદને જાણીને ભેદને ગૌણ કરવાનું કહ્યું. ભેદનો સર્વથા અભાવ છે એમ નથી, અભેદની દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી માટે અભાવ કયો, પણ ભેદને જોતા તો ભેદ વિદ્યમાન છે. પર્યાય તો છે, પર્યાય નથી એમ નહીં. પર્યાય દ્રવ્ય દ્રષ્ટિમાં પર્યાય નથી, પણ પર્યાય પર્યાયની રીતે તો છે. વેદાંતિ તો પર્યાયને સ્વીકારતા નથી, જ્ઞાનના જ્ઞેયમાંથી ઉડાડે છે, ધ્યાનના ધ્યેયમાં ઉડાડે બરાબર છે. ધ્યેય નથી પર્યાય, પણ જ્ઞેય તો છે, જ્ઞેય તો છે, જાણવા લાયક તો છે. જ્ઞાનમાં જેમ દ્રવ્ય જણાય છે એમ પરિણામ પણ જણાય છે સાધકને. દ્રષ્ટિ દ્રવ્ય ઉપર ગઈ, સમ્યક દર્શન થયું, સમ્યક જ્ઞાન થયું, તો આત્મા છે એમ પણ જણાય છે જ્ઞાનમાં, અને વિતરાગ ભાવ પ્રગટ થયો એમ પણ જણાય છે, થોડો રાગ થાય છે એમ પણ જણાય છે એમ. ઓલા તો કહે છે પર્યાય છે જ નહીં, તો એ ખોટું થઈ ગયું એમ. એને જ્ઞાન ખોટું તો દ્રષ્ટિ ખોટી, જેનું જ્ઞાન ખોટું એનું શ્રદ્ધા પણ ખોટી. માટે અહીં એમ સમજવું કે જીન વાણી, જીનેન્દ્ર ભગવાનની વાણી શ્યાદવાદરૂપ છે. પ્રયોજનવશ નઈને મુખ્ય ગૌણ કરીને કહે છે. પ્રયોજનવશ એટલે કે જ્યારે શુદ્ધ આત્માનો અનુભવ કરવાનું પ્રયોજન હોય ત્યારે શુદ્ધ નઈને મુખ્ય કરે અને વ્યવહાર નઈને ગૌણ કરી શુદ્ધ આત્માનું લક્ષ્ય કરાવે છે. એમાં મુખ્ય ગૌણ કરવાનું પ્રયોજન આત્માનો અનુભવ કરવાનું હતું. હવે કોઈ વખતે નિશ્ચય નઈને ગૌણ કરી અને વ્યવહાર નઈને મુખ્ય કરીને એમ કહે કે પરિણામો છે તે કાળે જાણેલા પ્રયોજનવાન પણ છે. એ જાણવાનું પ્રયોજન, જાણવાના પ્રયોજન માટે વ્યવહારને મુખ્ય કર્યું, નિશ્ચયને ગૌણ કર્યું જાણવાની મુખ્યતાથી, અને આદરવાની મુખ્યતા હોય ત્યારે વ્યવહારને ગૌણ કરવું અને નિશ્ચયને મુખ્ય કરવું. એ પ્રયોજન, બેમાં પ્રયોજન, એકમાં આશ્રયનું પ્રયોજન અને એકમાં જાણવાનું પ્રયોજન. આ પ્રયોજન, પ્રયોજનવશ એમ શબ્દ છે ને, પ્રયોજનવશ નઈને, નઈ બે પ્રકાર, નિશ્ચયને ને વ્યવહારને, એ કોઈ વખતે મુખ્ય ગૌણ કરીને કહે છે. હવે કહે છે પ્રાણીઓને, હવે આ વસ્તુ સમજવા જેવી ખાસ છે. પ્રાણીઓને એટલે જીવોને, સંસારી જીવો અજ્ઞાની માત્ર, પ્રાણીઓને. પ્રાણી કેમ લેખા કે જીવ પ્રાણથી જીવ જીવે છે, 10 પ્રકારના પ્રાણ છે ને એનાથી જીવ જીવે છે, એટલે જીવને પ્રાણી પણ કહેવાય. પ્રાણી માત્ર અનુકંપા કરો પ્રાણી ઉપર, તો પ્રાણી એટલે 10 પ્રકારના પ્રાણ, એનાથી જે જીવે એને પ્રાણી કહેવામાં આવે. મનુષ્યને 10 પ્રાણ હોય, 5 ઇન્દ્રિય પ્રાણ, મનબળ, વચનબળ ને કાયબળ, શ્વાસોશ્વાસ ને આયુષ, 10 પ્રકારના પ્રાણ સંગની પતિન્દ્રી મનવાળા જીવને બધાને હોય, અને એકેન્દ્રિય જીવને 4 પ્રાણ હોય. એકેન્દ્રિય જીવ છે એને 4 પ્રાણ હોય. બોલો,
10 પ્રાણ છે
વ્યવહાર નહીં નો વિષય, હા, ચૈતન્ય પ્રાણ થી જીવે છે, બરાબર, હા, બરાબર બરાબર. પણ પ્રાણીઓને જે શબ્દ વાપરો એ 10 પ્રકારના પ્રાણની મુખ્યતાથી એને પ્રાણી શબ્દ કહેવાય. પ્રાણથી જીવે છે, વ્યવહાર પ્રાણથી. પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ જો, ભેદરૂપ એટલે પર્યાયનો ભેદ અથવા તો ગુણભેદ, એવા વ્યવહારનો પક્ષ તો અનાદિ કાળથી છે. કે આત્મા રાગી છે ને દ્વેષી છે ને સંસારી છે ને કર્મથી બંધાયેલો છે ને ઇનાથી અવસ્થા થાય છે ને, એવો જે ભેદરૂપ વ્યવહારનો પક્ષ, વ્યવહાર નથી પણ વ્યવહારનો પક્ષ છે, એટલે કે વ્યવહાર નહીં ના વિષયને અનાત્માને આત્મા માને છે એટલે વ્યવહારનો પક્ષ એ શ્રદ્ધાનો દોષ આવ્યો. વ્યવહારનો હોય અજ્ઞાનીને વ્યવહારનો પક્ષ હોય. વ્યવહારનો પક્ષ એટલે કે શુભ ભાવથી ધર્મ થાય એ પક્ષ છે, અને પરને જાણતા મને જ્ઞાન થાય એ પક્ષ છે, એ ખોટું છે. તો વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી જ છે, અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે કે પાપ છોડો ને પુણ્ય કરો, શાસ્ત્રથી જ્ઞાન થાય ને પુણ્યથી ધર્મ થાય, અને ઉપવાસથી નિર્જરા થાય, એવો ઉપદેશ બહુધા ઘરે ભાગે સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. હામાં આમ મિલાવે છે, હા આ બરાબર છે. આટલા ઉપવાસ કરીએ તો નિર્જરા થાય, આટલા શાસ્ત્ર ભણીએ તો જ્ઞાન થાય, અને દેવગુરુ શાસ્ત્રનું સિદ્ધાંત કરીએ તો સમ્યક દર્શન થાય. એમ અનેક પ્રકારે વ્યવહારના ઉપદેશ પરસ્પર આપે છે. વ્યવહારનો પક્ષ છે અનાધિકારનો, અને ઉપદેશ આપનાર એવા મળ્યા એટલે એ દ્રઢ કરે છે. મિથ્યાત્વ એનું દ્રઢ થઈ જાય છે, કેમકે જ્ઞાનીઓનો યોગ પંચમકાળમાં મળવો દુર્લભ. શુદ્ધનીનો ઉપદેશ મળે નહીં, વ્યવહારનો ઉપદેશ હાલતા ચાલતા ડગલે ને પગલે બધે આપે. બરાબર, બીજું શું કરે નવીન જીવ એમ પરસ્પર ઉપદેશ પણ એવા મળ્યા કરે. શુદ્ધ નહીંનો ઉપદેશ વિરલ, ક્યાં ક્યાં કોક ઠેકાણે જોવે. શુદ્ધ આત્માની વાત જ નથી. આ શ્રીમદના અનુયાયીઓમાં પણ શું છે, ઉપદેશ વ્યવહારનો ચાલે. ભક્તિથી કલ્યાણ થાય, ભક્તિથી તમારો મોક્ષ થાય, અને કૃપાળુ દેવ આપણને ભક્તિ કરીએ તો કૃપાળુ દેવ આપણને મોક્ષ પહોંચાડી દેશે. ત્યાં સુધી સમયસારમાં આવ્યું છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે એમ જે માને છે એ સર્વજ્ઞ ભગવાનના મતથી બહાર છે. સર્વજ્ઞ ભગવાનના મતથી બહાર એટલે જૈન નથી, અજૈન છે. અજૈન છે કેમ, કેમ ઈશ્વરના કર્તાવાદી કેટલાક છે એ અજૈન છે. ઈશ્વર સુખી દુઃખી કરે. અને આને કહ્યું કે એ શ્રી કૃપાળુ દેવ મને મોક્ષ પહોંચાડી દે, માટે એની ભક્તિ કરીએ તો મોક્ષ થઈ જાય. એટલે સાવ તદ્દન વિપરીત વાત.
મૂળ વસ્તુ બધી મુકાઈ ગઈ.
હા મુકાઈ ગઈ. શ્રીમદ ને ઓળખી શકતા જ નથી.
વ્યવહારનો જ ઉપદેશ રહ્યો.
શ્રીમદ ને ઓળખી શકતા જ નથી.
વ્યવહાર
એકલો, અને વ્યવહારનો ઉપદેશ કેવો ખબર છે કે મિથ્યા તો દઢ થાય એવો પાછો. મિથ્યા તો મંદ થાય એવો નહીં, મિથ્યા તો ઘૂંટાય, દઢ થઈ જાય. ઈ વ્યવહારનો પક્ષ, એમનો વ્યવહારનો પક્ષ. વ્યવહાર નથી, વ્યવહારનો પક્ષ પક્ષ છે. એટલે એનાથી લાભ થાય એમ માને છે. વધારે દ્રઢતા થાય, મિથ્યા તો દ્રઢ થઈ જાય. મિથ્યા તો હતું, વધારે દ્રઢ થઈ ગયું. એટલે બહુ આખું અત્યારે આ તો આપણે બેન નસીબદાર ભાગ્યવાન કે ગુરુદેવ મળ્યા. નકર આપણી એ સ્થિતિ હોય એમાં આપણે એનો વાંક નથી કાઢતા. આ તો આપણને પ્રત્યક્ષ ગુરુનો યોગ મળ્યો એટલે આંખ ઉઘડી ગઈ. નકર આપણે ઈ જાતના, ઈ જાતના હતા, આપણે કઈ ખબર નહોતી. જય દૂર નહોતા એના જેવા જ. એટલે એની ટીકા નથી કરતા, પણ આપણે બચી ગયા કે પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ થયો એટલે આપણે બચ્યા. એટલે આપણે બચી ગયા, નહીતર આપણે મરત. આપણે એ સ્થિતિ હતી, આપણે ક્રિયાકાંડમાં પડ્યા હતા, બીજું શું હતું. આ તો આપણે તો હવે આ ગુરુદેવે જે વાત આપી છે એનો પ્રત્યેક જીવે લાભ લઈ લેવો, ઉઠાવી લેવો વહેલા મહેલી તકે. બસ બીજું કોઈ કારણ નથી, બીજે બહાર નજર કરવા જેવી નથી.
બરાબર,
એક ઉપાદાનમાં આપણો આત્મા અને નિમિત્ત તરીકે આપણા ગુરુદેવ બસ, અને જીનવાણી બસ. આ ખાસ કરીને નિયમસારમાં આ ખાસ બે વાત કરી છે કે અંતરંગ નિમિત્ત મુમુક્ષુ એટલે જેનો મોહાદિ ક્ષય થયો છે એવો આત્મજ્ઞાની પુરુષ, એ નિમિત્ત અંતરંગ નજીકનું અને બહિરંગ નિમિત્ત જીનવાણી. અત્યારે બે નિમિત્ત છે, દેવતા નિમિત્ત નથી. દેવ ગુરુ ને શાસ્ત્ર એમાં દેવનું નિમિત્ત અર્યંત તો અત્યારે નથી, બે નિમિત્ત છે. બે નિમિત્તમાં પણ આત્મજ્ઞાની ગુરુનું નિમિત્ત તો જ્વલે જ કોઈ વખતે ક્વચિત થાય, અને જીનવાણીનું નિમિત્ત કાયમ રહે. શાસ્ત્રો તો છે જ બસ. એટલે શાસ્ત્રને નિત્યબોધક કયા, શાસ્ત્રને કહ્યું નિત્યબોધક. જ્યારે તમારી ઈચ્છા થાય ત્યારે સ્વાધ્યાય કરી શકો, સ્વાધ્યાય કરી શકો, એનો કોઈ દી નાશ થવાનો નથી. પાંચ મહારાના છેડા સુધી સત્સાહિત્ય રહેવાનું છે. ગુરુ તો મળે પણ ખરા નહીં મળે, એ શાસ્ત્રો બસ. જો પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી છે, પુંજ